ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી સાહિત્ય વિવેચનના એક અગત્યના લેખ ડોલર રાય માકડના નિબંધ કાવ્ય સ્વરૂપ વિશે ઊંડાણથી વાત કરવાના છીએ. આ નિબંધ ખરેખર અગત્યનો છે કારણ કે એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના આધારે સમજાવે છે કે સર્જનાત્મક સાહિત્ય એટલે શું અને એનો વાસ્તવિકતા સાથે શું સંબંધ છે. આપણો આજનો પ્રયાસ એ રહેશે કે માકડના જે મુખ્ય વિચારો છે, જેમ કે કાવ્ય કઈ રીતે નિયમોથી મુક્ત છે છતાં વાસ્તવિકતા પર ટકેલું છે, કવિના મનમાં શું ચાલે છે અને કઈ દૃષ્ટિ આ બધાને દોરે છે, એને આપણે સહજ રીતે સમજી શકીએ. તો ચાલો આની શરૂઆત કરીએ.
બરાબર. અને માકડનો આ નિબંધ એટલા માટે પણ ખાસ છે કે સંસ્કૃત પરંપરામાં કર્તા એટલે કે કવિની જે સર્જન પ્રક્રિયા છે એના વિશે જે ઇશારા છે એને ઉજાગર કરે છે. સામાન્ય રીતે તો ભોગતા એટલે કે વાચકની ચર્ચા વધુ થતી હોય છે.
તો શરૂઆત જ ત્યાંથી કરીએ. માકડ જ્યારે કાવ્ય કે કાવ્ય સ્વરૂપ એવો શબ્દ વાપરે ત્યારે એમના મનમાં શું છે? શું એ ખાલી આપણે જેને કવિતા કહીએ એ જ? અને આ સ્વરૂપની વાત આટલી જરૂરી કેમ છે?
સારો સવાલ છે. જુઓ, માંકડ અહીં કાવ્ય શબ્દ સંસ્કૃત પરંપરા મુજબ બહુ વિશાળ અર્થમાં લે છે, એટલે એમાં માત્ર પદ્ય કવિતા નહીં પણ નાટક, કથા, મતલબ કે કોઈ પણ સર્જનાત્મક લખાણ જેમાં કલા હોય એ બધું જ આવી જાય. અને સ્વરૂપની ચર્ચાનું મહત્વ એ છે કે એ આપણને સમજાવે છે કે સંસ્કૃત વિચારકો માત્ર કૃતિની અસર પર જ નહીં પણ એ કઈ રીતે બને છે, સર્જકની ભૂમિકા શું છે એના પર પણ વિચારતા હતા. માંકડ આ વાત મમ્મટના એક જાણીતા શ્લોકથી શરૂ કરે છે.
ઓ મમ્મટ, પેલો કાવ્ય પ્રકાશનો શ્લોક, નિયતિ કૃત નિયમ રહિતામ વાળો, બરાબર?
હા, એ જ. નિયતિ કૃત નિયમ રહિતામ હ્લાદે કમયી મનન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિતિ માધધતી ભારતી કવિર જયતિ.
જેમાં કહ્યું છે કે કવિની વાણી એક એવી સૃષ્ટિ રચે છે જે નિયતિના એટલે કે કુદરતના નિયમોથી બંધાયેલી નથી. નિયતિકૃત નિયમ રહિતામ એ ફક્ત આનંદ આપે છે, લાદેકમયી, કોઈના પર આધારિત નથી, એકદમ સ્વતંત્ર, અનન્ય પરતંત્રામ, અને નવરસથી સુંદર છે. નવરસ રુચિરામ, આ તો જાણે એમ કહે છે કે કવિ પોતાની જ એક અલગ દુનિયા બનાવે છે.
બરાબર. માંકડ આમાંથી ખાસ કરીને બે બાબતો પર ધ્યાન દોરે છે, નિયતિના નિયમથી મુક્તિ અને સંપૂર્ણ સ્વતંત્રતા. આ બંને ગુણ કવિની સર્જન શક્તિ તરફ ઇશારો કરે છે. એવું લાગે કે જાણે કાવ્યની દુનિયા આપણી આસપાસની દુનિયાથી સાવ જુદી જ છે. પણ માંકડ એ પણ કહે છે કે આ વિચાર કંઈ મમ્મટે પહેલીવાર નથી આપ્યો, એની પાછળ એક આખી પરંપરા છે.
અચ્છા, એટલે આ વિચાર જૂનો છે.
હા, જેમ કે 9મી-10મી સદીના રાજશેખરની વાત માંકડ કરે છે. રાજશેખર કહે છે કે પાલ્ય કીર્તિ નામના વિદ્વાન માનતા કે કોઈ વસ્તુ કેવી દેખાય એ કવિના સ્વભાવ પર છે. રાગી કવિ એને અલગ રીતે જુએ, વિરાગી અલગ રીતે. અને રાજશેખરની પત્ની અવંતી સુંદરી પણ કહે છે કે કવિની વાણીથી વસ્તુનું રૂપ બદલાઈ શકે. જેમ કે ચંદ્રને કોઈ અમૃતાંશુ કહે, અમૃત જેવો, તો કોઈ દોષાકર, રાતનો કરનાર, દોષયુક્ત, એ કવિ પર છે. અને 10મી સદીના અભિનવ ગુપ્ત તો ત્યાં સુધી કહે છે કે કવિની વાણી કારણ કાર્યના નિયમોને બાજુ પર મૂકીને અપૂર્વ એટલે કે સાવ નવું જ સર્જન કરે છે. ટૂંકમાં, કાવ્યની દુનિયાના પોતાના નિયમો છે જે ભૌતિક દુનિયા જેવા નથી.
અહીંથી વાત વધારે રસપ્રદ બને છે. માકડ પછી આનંદવર્ધનના શ્લોકો ટાંકે છે. એ તો કવિને બહુ જ ઊંચું સ્થાન આપે છે.
અપારે કાવ્ય સંસારે કવિરેવ પ્રજાપતિ. કાવ્યના અપાર સંસારમાં કવિ જ બ્રહ્મા છે.
હા, અને બીજો શ્લોક,
યથાસ્મયે રોચતે વિશ્વમ તથેદમ પરિવર્તતે, એટલે કે કવિને જેવું ગમે તેવું આ વિશ્વ બની જાય.
આ તો અદ્ભુત કહેવાય. શૃંગારી કવિ માટે આખું જગત રસમય અને વીતરાગી માટે સાવ મીરસ. મતલબ કવિ દુનિયાને પોતાની રીતે રંગી શકે છે. પણ આ થોડું વધારે પડતું નથી લાગતું? જાણે કવિ ભગવાન હોય.
તમારો સવાલ બરાબર છે. આ શ્લોકો કવિની શક્તિ અને સ્વતંત્રતા પર ખૂબ ભાર મૂકે છે, એ વાત સાચી. એવું લાગે કે કાવ્ય વાસ્તવિકતાથી સાવ જ અલગ, કવિની મરજી મુજબ ચાલતી દુનિયા છે. પણ માકડ અહીં જ એક અગત્યનો પ્રશ્ન ઉઠાવે છે.
કરો પ્રશ્ન.
માકડ પૂછે છે કે જો કાવ્ય આટલું સ્વતંત્ર છે, નિયમોથી પર છે, તો શું એનો અર્થ એ થયો કે તે વાસ્તવિકતાને ગણકારતું જ નથી? શું એ સાવ અવાસ્તવિક છે? જો એમ હોય તો પછી એ ટકે છે શેના પર? શું કવિ શૂન્યમાંથી, હવામાંથી સર્જન કરે છે?
બરાબર, આ મોટો પ્રશ્ન છે. જો કાવ્ય આટલું સ્વતંત્ર હોય તો આપણી આસપાસની દુનિયા સાથે એનો સંબંધ શું? બધું શું ખાલી કલ્પના જ? જેમ પશ્ચિમમાં રિયાલિઝમની વાત થાય એવું કશું અહીં છે જ નહીં?
આનો બહુ સુંદર જવાબ માકણ કુંતકના વિચારો દ્વારા આપે છે. કુંતક, જે 10મી-11મી સદીમાં થયા, એમના ગ્રંથ વક્રોક્તિ જીવિતમાં આ વાત સ્પષ્ટ કરે છે.
શું કહે છે કુંતક?
કુંતકનો કહેવું એમ છે કે ભાઈ, કવિ કંઈ હવામાંથી નથી સર્જતો. એ આપણી આ વાસ્તવિક દુનિયામાં જે વસ્તુઓ છે, જે પદાર્થો છે, જે અનુભવો છે, એને જ આધાર બનાવે છે. શાસ્ત્રની ભાષામાં કહીએ તો એને આલંબન તરીકે લે છે.
આલંબન એટલે કે આધાર?
હા, પણ પછી શું થાય છે? કવિ આ સામાન્ય રોજબરોજના પદાર્થો પર પોતાની કળાનો, પોતાની કારીગરીનો ઓપ ચડાવે છે. કુંતક એના માટે વિન્યાસ વિશેષ અથવા ભણીતી ભંગી જેવા શબ્દો વાપરે છે. મતલબ કે રજૂઆતની ખાસ રીત. આ ખાસ રજૂઆતથી શું થાય? પેલી સામાન્ય વસ્તુમાં એક નવી જ ચમક, એક વિચિત્તિ વિશેષ, એક સુંદરતા, એક રમણીયતા કે શોભા આવી જાય છે. એમાં એક અતિશય એટલે કે વિશેષ ગુણ ઉમેરાય છે.
એટલે વસ્તુ એ જ પણ દેખાય નવી.
બરાબર, જાણે વાસ્તવિકતાનું રૂપ બદલાઈ ગયું, એનું રૂપાંતરણ થયું. માકડ સમજાવે છે કે આ પ્રક્રિયામાં વાસ્તવિકતાનું જે મૂળ સામાન્ય સ્વરૂપ છે એ જાણે ઢંકાઈ જાય છે. કુંતક અને તિરોધાન કહે છે, મતલબ કે મૂળ વસ્તુ પાછળ રહી જાય અને કવિની કળાથી બનેલું નવું સુંદર રૂપ આપણને દેખાય. જાણે કોઈ જાદુગર આપણી સામે સામાન્ય વસ્તુને અદ્ભુત બનાવી દે. અને કુંતક એમ પણ કહે છે કે જો કથા વસ્તુ કવિએ પોતે જ ઘડી કાઢ્યું હોય, જેને ઉત્પાદ્ય વસ્તુ કહેવાય, તો પણ એના મૂળમાં તો જગતના સાચા બનાવો અને ભાવો જ હોય છે. એમાં પણ કવિ બસ વસ્તુઓ વચ્ચેના સંબંધોને નવી રીતે ગોઠવીને ચમત્કૃતિ પેદા કરે છે.
સમજાયું. એટલે કાવ્યનો પાયો તો વાસ્તવિકતા જ છે, પણ એ આપણને સીધી નથી દેખાતી. એ કવિની કળા દ્વારા બદલાઈને, રૂપાંતરિત થઈને આવે છે. આ રૂપાંતરણ કઈ રીતે થાય છે એ પણ તમે કહ્યું, કવિની કળા, એની ભણીતી ભંગીથી. પણ આખી પ્રોસેસ, આ રૂપાંતરણની પ્રક્રિયા કવિના મનમાં ક્યારે અને કેવી રીતે થતી હશે? માકડ આના વિશે કંઈ કહે છે ખરું? પેલી અનુભવની ક્ષણ અને સર્જનની ક્ષણ વચ્ચેની વાત?
હા, બિલકુલ. અને આ માંકડના વિશ્લેષણનો શું કહેવાય, એકદમ કેન્દ્રનો મુદ્દો છે. એ કહે છે કે કવિ જ્યારે કોઈ અનુભવ કરે છે, ધારો કે સુંદર સૂર્યોદય જોયો કે કોઈ દુઃખદ ઘટના બની, એ થઈ અનુભવની ક્ષણ.
હા,
પણ કવિ તરત જ કાગળ લઈને લખવા નથી બેસી જતો, મોટાભાગે એવું નથી થતું. એ અનુભવ અને એના પરથી જ્યારે કવિ કશુંક રચે છે, એ સર્જનની ક્ષણ. એ બેની વચ્ચેના સમયગાળામાં કવિના મનમાં એક આખી પ્રક્રિયા ચાલે છે. માંકડ એને મનોવ્યાપાર અથવા પરામર્શ કહે છે. જાણે મનમાં ને મનમાં એ અનુભવ પર કામ ચાલી રહ્યું છે.
અચ્છા, એક જાતની માનસિક પ્રોસેસિંગ.
બરાબર. આ મનોવ્યાપારમાં શું થાય છે? પહેલું તો પેલો વાસ્તવિક અનુભવ કવિના મનમાં ફરીથી જીવાય છે, એને યાદ કરાય છે, મમળાવાય છે. આ દરમિયાન કવિ અજાણતા જ અસંપ્રજ્ઞાત અથવા થોડી ઘણી સભાનતાથી ઈશત સંપ્રજ્ઞાત એ અનુભવમાંથી કાવ્ય માટે જે ઉપયોગી છે, જે અસરકારક છે, એવા અંશો પસંદ કરી લે છે. પસંદગી. અને જે બિનજરૂરી લાગે, જે કાવ્યની અસર ઓછી કરે એવું લાગે, એને છોડી દે છે. આ પસંદગી પોતે જ વાસ્તવિકતાને થોડી બદલી નાખે છે, ખરું ને?
હા, એ તો છે જ, ફિલ્ટરિંગ જેવું થયું.
બરાબર. પછી શું થાય? આ જે પસંદ કરેલા અનુભવના ટુકડા છે, એની સાથે કવિની પોતાની લાગણીઓ, એની કલ્પનાશક્તિ, એના વિચારો, આ બધું ભળે છે. આ મિશ્રણથી પેલો મૂળ અનુભવ, જે કદાચ સામાન્ય હતો, એ હવે પોતાનું એ લૌકિક રૂપ છોડીને એક કાવ્યાત્મક, સુંદર, કંઈક અંશે આદર્શ રૂપ ધારણ કરવા માંડે છે. અને છેલ્લે કવિ આ જે મનમાં તૈયાર થયેલું રૂપ છે, એને ભાષા, છંદ, અલંકાર, શૈલી,
જેને આપણે કુંતકની ભાષામાં વચનવિન્યાસ કે ભણિતિભંગી કહી શકીએ એના દ્વારા મૂર્ત સ્વરૂપ આપે છે. એવું રૂપ આપે છે કે વાચક પર એની ધારદાર અસર પડે.
એટલે આખી પ્રક્રિયામાં પેલો મૂળ કાચો અનુભવ તો ક્યાંય પાછળ રહી જાય, ઢંકાઈ જાય.
હા, એ જ તિરોથાન. અને સામે આવે એક નવી જ સૃષ્ટિ જે ભાવાન્વિત એટલે કે આઈડિયલાઇઝ લાગે, પણ એના મૂળ તો પેલી વાસ્તવિકતામાં જ છે. માંકડ આની સરખામણી અભિનેતા સાથે કરે છે. જેમ અભિનેતા પોતે તો એ જ માણસ હોય, પણ સ્ટેજ પર વેશભૂષા અને અભિનયથી કોઈ બીજું પાત્ર બનીને આપણને પ્રભાવિત કરે છે, એમ કવિ વાસ્તવિકતાને કલાનો વેશ પહેરાવીને રજૂ કરે છે.
ખૂબ સરસ સમજાવ્યું. આ માનસિક પ્રક્રિયા, અનુભવનો ગળાવો, પસંદગી, કલ્પના, લાગણીનું ભળવું ને પછી ભાષાનું રૂપ આપવું, આ બધું સમજાયો. પણ આ આખી જે પ્રક્રિયા છે એને દોરે કોણ? કયું તત્વ છે જે નક્કી કરે કે શું પસંદ કરવું, કેવી લાગણી ભેળવવી, કેવું રૂપ આપવું? અહીં જ પેલી કવિ દૃષ્ટિની વાત આવે છે, બરાબર?
એકદમ સાચું કહ્યું. માંકડ માટે આ આખી રૂપાંતરણની પ્રક્રિયા પાછળનું જે મુખ્ય ચાલક બળ છે, જે નિર્ણાયક શક્તિ છે, એ છે કવિદૃષ્ટિ.
કવિદૃષ્ટિ એટલે શું? ખાલી જોવાનો દૃષ્ટિકોણ?
ના, એનાથી ઘણું વધારે. માંકડ સ્પષ્ટ કરે છે કે દૃષ્ટિ એટલે ખાલી વ્યૂ પોઈન્ટ નહીં, એ તો જગતને જોવાની, એને અનુભવવાની, એને સમજવાની એક આગવી, એક વિશિષ્ટ રીત છે, એક પ્રકારની આંતરસૂજ.
અને એ આવે ક્યાંથી આ દૃષ્ટિ?
માંકડના મતે એના મૂળ કવિની જન્મજાત શક્તિ, જેને આપણે પ્રતિભા કહીએ છીએ, એમાં રહેલા છે. પણ એ માત્ર જન્મજાત નથી, એ ઘડાય છે. શેનાથી? વ્યક્તિના વારસાગત સંસ્કારો, પ્રાક્તન સંસ્કારો અને એના જીવન દરમિયાન થયેલા અનુભવો, બાહ્ય સંયોગ આદિથી.
ઓકે, એટલે જન્મજાત અને કેળવાયેલું બંનેનું મિશ્રણ.
હા, અને આ કવિદૃષ્ટિ જ કવિને શક્તિ આપે છે. કેવી શક્તિ? વસ્તુઓની પાછળ રહેલું જે ગર્ભિત સત્ય છે, નિત્ય સત્ય, એને જોવાની, અમૂર્ત ભાવોને સમજવાની અને પોતાની કૃતિને એક અનોખો રંગ, એક આગવી છાપ આપવાની.
એટલે જુદા જુદા કવિઓ એક જ વિષય પર સાવ અલગ અલગ કૃતિઓ રચે છે.
બરાબર, કારણ કે એમની દ્રષ્ટિ અલગ છે. માંકડ અહીં અભિનવ ગુપ્તના ગુરુ ભટ્ટ તૌતને પણ યાદ કરે છે. ભટ્ટ તૌત કહે છે કે કવિ માત્ર સ્રષ્ટા એટલે કે સર્જક નથી, એ દૃષ્ટા પણ છે, એટલે કે જોનાર, સત્યને પારખનાર. સાચા કવિ માટે, જેને ઋષિ પણ કહ્યા છે, આ દર્શન એટલે કે ઊંડી સમજ અને પારખવાની શક્તિ અનિવાર્ય છે. આ દૃષ્ટિ જ નક્કી કરે છે કે પેલો વાસ્તવિક અનુભવ કયા સ્વરૂપે કાવ્યમાં અવતરશે.
તો આટલી બધી ચર્ચા પછી આપણે એમ કહી શકીએ કે ડોલરરાય માંકડના આ નિબંધનો મુખ્ય સાર શું છે? કાવ્યના સ્વરૂપ વિશેની કઈ ચાવીરૂપ બાબતો આપણે રૂતવી શકીએ?
ચોક્કસ. માંકડ જુદા જુદા સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓના મતોને એકસાથે લાવીને એક બહુ જ સંતુલિત અને ઊંડી વાત રજૂ કરે છે. એના મુખ્ય મુદ્દાઓ આપણે આમ ગણાવી શકીએ. એક તો કાવ્યની જે દુનિયા છે, કાવ્ય સૃષ્ટિ, એ આપણી રોજિંદી ભૌતિક દુનિયા, લૌકિક સૃષ્ટિ કરતાં જુદી છે. એના નિયમો અલગ છે. નિયતિકૃત, નિયમરહિત, એ સ્વતંત્ર છે, અનન્ય, પરતંત્ર. એનું પોતાનું એક આગવું તર્ક અને સૌંદર્ય છે. બીજું, પણ આ કાવ્યસૃષ્ટિ સાવ હવામાં નથી, એ વાસ્તવિકતાથી તદ્દન કપાયેલી નથી. એનો આધાર, આલંબન તો વાસ્તવિક જગતના તત્વો, વસ્તુઓ, ઘટનાઓ, ભાવો જ છે.
બરાબર.
ત્રીજી વાત, વાસ્તવિકતાનું કાવ્યમાં જે રૂપાંતરણ થાય છે, એ કવિના મનમાં ચાલતી એક જટિલ પ્રક્રિયા, મનોવ્યાપાર પરામર્શ દ્વારા થાય છે, જેમાં અનુભવ ગળાય, પસંદ થાય, કવિની કલ્પના અને લાગણી ભળે અને એને કલાત્મક રજૂઆત, વિન્યાસ વિશેષ ભણિતિભંગી મળે. આ પ્રક્રિયા મૂળ અનુભવને ઢાંકી દે, તિરોધાન અને એક નવું, આકર્ષક, આઈડિયલાઇઝ્ડ રૂપ સામે લાવે છે.
અને છેલ્લું
અને ચોથું અને સૌથી અગત્યનું, આ આખી રૂપાંતરણની પ્રક્રિયા અને એમાંથી જન્મતી કૃતિને દિશા આપનારું, એને અર્થ આપનારું તત્વ છે કવિદૃષ્ટિ. આ દૃષ્ટિ કવિની જન્મજાત પ્રતિભા અને એના જીવનના અનુભવોમાંથી ઘડાય છે. એટલે કોઈપણ કાવ્યકૃતિને સાચી રીતે સમજવી હોય તો એની પાછળ રહેલી આ કવિદૃષ્ટિને સમજવી ખૂબ જ જરૂરી છે.
વાહ, ખરેખર શાસ્ત્રીય ભારતીય પરંપરામાં સર્જન પ્રક્રિયા અને વાસ્તવિકતાના સંબંધ વિશે કેટલું ઊંડું અને સૂક્ષ્મ ચિંતન થયેલું છે એ માંકડના આ નિબંધથી સમજાય છે. આ તો પશ્ચિમની પેલી રિયલિઝમ વિરુદ્ધ ફેન્ટેસી જેવી સાદી કેટેગરીથી બહુ આગળની વાત છે.
ખરેખર માણકર આપણને બતાવે છે કે સંસ્કૃત ચિંતકો બાહ્ય જગત, કવિનું આંતરિક વિશ્વ એટલે કે એનું મન અને એની દૃષ્ટિ અને છેવટે સર્જાતી કલાકૃતિ આ ત્રણેય વચ્ચેના કેટલા જટિલ અને ગતિશીલ સંબંધને સમજતા હતા. અને અહીં એક વિચાર મને આવે છે જે કદાચ શ્રોતાઓ પણ વિચારી શકે.
હા, જરૂર કહો.
જો કવિની દૃષ્ટિ જે એની પ્રતિભા અને અનુભવોથી બનેલી છે એ વાસ્તવિકતાને કળામાં પલટાવવામાં આટલી બધી નિર્ણાયક હોય તો શું આપણે કોઈ લેખક કે કવિની એ વિશિષ્ટ દૃષ્ટિને સમજવાનો વધુ પ્રયત્ન કરીએ તો એમની કૃતિઓનું આપણું વાંચન, આપણું અર્થઘટન એ વધારે ઊંડું અને સચોટ ન બને?
ચોક્કસપણે વિચારવા જેવો મુદ્દો છે. કવિની દૃષ્ટિ સુધી પહોંચવું એ જ કદાચ કૃતિના હાર્દ સુધી પહોંચવાની સાચી ચાવી હોઈ શકે. ખૂબ સરસ વાત થઈ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.